अवसंभव भीति भेदनम सुख संपद करुणानिकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री सहजानंद स्वामी ने नमो नमः। श्री घनश्यामाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराज की जय।
गुरुजी काल कीधुं तुं के जो दुख ने पण प्रेम थी गळे लगावीए तो दुख पण पोताना माटे सुखरूप थई जाय, अने भगवान जे करता हशे ए ठीक ज करता हशे एम जो राखीए अने परिस्थितिनो स्वीकार करीए तो ए दुख न आवे, जो विरोध थाय तो दुख आवे।
गुरुजीए काल गोविंद दादानी वात करी हती के गोविंद दादा ने एवुं के हस्ता मोढे बधुं दुख सहन करता तो एने दुख अनुभवाय खरुं, पण के एटलुं बधुं વધારે ન થાય, ઓછું થાય પણ દુઃખ વધારે ન થાય, પણ જો દુઃખને પરિસ્થિતિને કોઈ સહન બરોબર સ્વીકારે નહીં તો એને દુઃખ વધી જાય, ઓછું હોય તો વધી જાય, માટે કે સ્વીકાર કરો પરિસ્થિતિનો કોઈ પણ।
ગુરુજીએ કહ્યું કે પુરુષોત્તમ નારાયણને ત્યાં સંપૂર્ણ રાજાશાહી છે, એટલે જો આપણે સંપૂર્ણ દાસશાહીમાં સ્વીકાર લઈએ તો બરોબર સેટિંગ થઈ જાય।
ગુરુજી કે ભગવાન સુખી છે અને ભગવાનની રાજાશાહી છે એને સહર્ષ સ્વીકારનારા દાસ સુખી છે।
ગુરુજી વાત કરી હતી કે ત્યાગ અને વૈરાગી મહારાજને બહુ ગમતા અને આનંદમાં રહેવાની જડીબુટી પણ એ જ છે।
ગુરુજી કહે કે આપણે જો દાસ થઈ જઈએ અને દાસપણું સ્વીકારી લઈએ તો પુરુષોત્તમ નારાયણની સાથે આપણે સેટિંગ થઈ જાય, નહીં તો સેટિંગ ન થાય, કારણ કે અહમ આડું આવે એટલે।
ગુરુજી કહે કે દુઃખને સ્વીકારી લેવામાં કહેતા પરિસ્થિતિને સ્વીકારી લેવામાં જ સુખ છે।
ભગવાનની નજીક હોય તેણે સંકલ્પ કરવામાં બહુ ધ્યાન શા માટે રાખવું જોઈએ?
કારણ કે ભગવાનની નજીક હોય એટલે એ જેવા સંકલ્પ કરે એવા સિદ્ધ થાય છે, એને લઈને એનું ધ્યાન રાખવું।
કયા વચનામૃતમાં એ વાતની મહારાજે હાઈલાઇટ કરી છે?
મધ્યના 22માં।
શું?
જેમ રાજાનું રાજ્ય હોય એમ રાણીનો પણ એટલું રાજ્ય કહેવાય, એમ ભગવાનનો ભક્ત તો ધામમાં જાય ત્યારે એને અનંત સિદ્ધિઓ આડી આવે છે, માટે દેવતાઓ એને હાથ જોડીને ઊભા રહે છે, મોટા મોટા ઈશ્વરો પણ, માટે એણે કંઈ એવા સંકલ્પ ન કરો ભગવાન સિવાયના। અને એક પ્રથમના 61માં એક એવી વાત આવે છે, સિદ્ધિઓ આડી આવે છે એવી।
વડતાલના 19માં ભગવાનનો ભગત થાય પછી એણે ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું એ જ એને મોટો અવિવેક છે, એણે ભગવાન સિવાય કાંઈ ઈચ્છવું નહીં। આજે સંવત 2067 ભાદરવાવદ હાત્યમ છે, સોમવાર છે, તારીખ 19/9/11। બીજાપુરનો તરંગ 43માં આવ્યા। શ્રીહરિ માનસપુરથી શિવકાંચી વિષ્ણુકાંચી થઈ શિરંગ ક્ષેત્રમાં ગયા એવી આમાં સરસ કથા આવે છે। ભગવાન શ્રીહરિએ માનસપુરના રાજાને અભયપદનું વરદાન દીધું, તેણે ઘણો સંતોષ આપીને પછી શ્રીહરિ ત્યાંથી ચાલતા થયા। રાજાને ખૂબ મહારાજે રાજી કર્યો, ઘણો એને સંતોષ આપ્યો અને પછી મહારાજ ત્યાંથી નીકળે છે।
નૃપતિ કિને વિનય અતિ ભૂમિ પરિતેહવા અંત સમે હરિ આવના એ કહે તવ આધા।
રાજાએ ભગવાન શ્રી હરિને બહુ વિનય કર્યો, ભૂમિ ઉપર આળોટીન વિનય કર્યો અને પ્રાર્થના કરી, રાજાથી આવી પ્રાર્થના થાય નહીં એવી કરી, હે મહારાજ, મને આપનો જ એક આધાર છે, તો હે હરે, મારા અંતકાળે આપ પધારજો. અંત સમયે હરિ આવના, એક હે તવ આધાર. આને દાસપણું કહેવાય, એક જ આધાર હોય અને દાસપણું કહેવાય. વાહન મેરે હે અપાર, હાથી ઘોરે રથ હિ જોઉં, કહો સો લાવું તૈયાર, તાકી કરની મુક્તિ હરી. હે હરી, હવે આપ જ્યારે વિદાય લઈ રહ્યા છો ત્યારે આપને અમારે ધામધૂમથી વળોટાવવા આવવું છે. આ ભારતીય સંસ્કૃતિ છે, કોઈ મોટા માણસ પોતાને ત્યાં પધારે પછી એ જ્યારે જાય ત્યારે એમને બધા ભેળા મળી ધામધૂમીથી ગામની ભાગોળ સુધી વળાવવા જાય. બધા માણસો વળોટાવા ભેગા થાય અને ભેગા મળી ગામના પાદર સુધી આવે અને ત્યાં બધા પાછા હાથ જોડેને ત્યાંથી વિદાય આપે. આવું આમાં વારે વારે આવે છે. બધા રાજાઓ આ રીતે મહારાજને છેલ્લે ખૂબ મોટી સંખ્યામાં માણસો ભેગા થઈ હાથી ઉપર બેહાડી ધામધૂમથી નગર યાત્રા કાઢી અને ભગવાનને વળોટ આવે છે. સારું આવજો એમ નહીં, કેવી અદ્ભુત રીત છે. રાજા કહે છે કે અમારે હાથી ઘોડા રથ બધા ઘણા વાહનો છે, આપ કહો તે તૈયાર કરી લેવું, કારણ કે મારે તેનો પણ મોક્ષ કરાવવો છે. હાથી ઘોડાનો મોક્ષ કરવો, કેટલી ઉદાર ભાવના છે. આ જગતમાં આવી ઉદાર ભાવનાવાળા માણસો ઓછા છે, કે પોતાના આંગણાના પશુઓને પણ કલ્યાણ મળે એવું ઉચ્ચતમ માનસ હોય. અહીં ગુંડળમાં રામપડગીર હતા, બળદને ગળે ગણા બાંધતા ઉતાવળી પાણી પાવા જાય ત્યારે મહારાજ જોઈ ગયા ને પૂછ્યું કે દરબાર આ બળદને ગળે ગણા કેમ બાંધ્યા છે? ત્યારે કહ્યું કે મહારાજ અળગણ પાણી ન પીવાય ને, એટલે તમારી આજ્ઞા છે ને પાણી અળગણ ન પીવાય. પછી ભોળા ધર્મનિષ્ઠ ભગતને મહારાજે સમજાવ્યું કે ભલા એ તો મનુષ્યને માટે છે, પશુને માટે આજ્ઞા નથી. અરે મહારાજ, એ જો અળગણ પાણી પીવે ત્યાંનું કલ્યાણ કેમ થાય? કે પોતાના આંગણાના પશુનું પણ કલ્યાણ કરવાની એની ભાવનાને વંદન છે, એના ભોળપણને તો ખરું પણ એની ઊંચી ભાવના કહો. તે ઘણાય ગ્રસ્ત હરિભક્તો પોતાને ઘરે જે ઢોર હોય ને એના આઠાના ભરે નામના, કે આનું દેવને સોંપડે નામ હોય ભલું થાય. સમજ્યા? આ રાંગડી ગાય એનો રૂપિયો જે ભાવ હોય અત્યારે, સમજ્યા? આ ધમણ ગાયનો, આ મૂંઝડાનો, એમ એનાય કલ્યાણની ભાવના રાખનારા દેશની માટીમાં ઉમદા ભાવ પડ્યો છે. બોલો લ્યો, હવે આવું ક્યાં જોવા મળે? આ તો કેટલું દિવ્ય ગણાય. રાજા કે તમે કહો તો હું હાથી ઘોડા જે કોઈ લઈ આવું, કેમ છે? મારે એનું કલ્યાણ કરવું છે. એમ કહીને રાજા અનેક પ્રકારનો પૂજા આપવાનો સામાન લેવા, શ્રી હરિને કેસર યુક્ત ચંદનથી અર્ચા કરી ઘણા પ્રેમથી પૂજન કર્યું, અનેક પ્રકારના પુષ્પના હાર પહેર્યા, ધૂપ કર્યો, દીપ કર્યો, આરતી ઉતારી, જે ઘણા પ્રમાણમાં લાવ્યા હતા તે મેવા, મીઠાઈ, ફળ અને ફૂલ વગેરે બધું અર્પણ કર્યું. પછી રાજાએ મહારાજની પ્રદક્ષિણા કરી અને પછી વારંવાર દંડવત પ્રણામ કર્યા. રાજાઓમાં જ આવો બધો વિવેક હોય કે આંગણે આવેલા મહાપુરુષને કઈ રીતે વળોટાવાય. તેટલામાં તો નગરવાસી લોકો આવ્યા, તે સવિય પ્રેમભાવથી શ્રીહરિની પૂજા કરી, બધાએ લાભ લઈ લીધો. રાજાએ સવારી બોલાવી ત્યારે તે તૈયાર થઈને આવી. જ્યારે શ્રીહરિને હાથી ઉપર બેહાડ્યા ત્યારે રાજાને ઘણો જ હર્ષ થયો. પછી મહારાજને હાથી માથે બેહાડ્યા અને હાથી માથે બિરાજેલી અદ્ભુત મૂર્તિના દર્શન કરીને રાજા રાજી રાજી થઈ ગયા. આહા આહા, હે વાહ મારો માલો, એટલે આવે છે ને હાથી શણગાર્યો, સોના અંબાડીએ હાથી શણગાર્યો. રાજા શ્રીહરિની પાછળ બેસીને ચમર કરવા લાગ્યા. રાજાને આ કરવું એ બહુ ઉત્તમ ભક્તિ કહેવાય. રોજ ઉઠીને માણસ હાવ દાસની જેમ મજૂરી કામ કરતા હોય ગમે એના, એવા માણસો ચમર કરે એમાં હું. પણ જેને નિત્ય ઉઠીને દાસ દાસીઓ ચમર ઢોળે ને છત્ર ધરે, એ પોતે એ ચમર છત્ર આઘા કરી અને હાથમાં ચમર લઈને ભગવાનની સેવામાં બેસી જાય, આખી દુનિયા ભાળે એમ દાસપણે સેવા કરે ચમર ઢોળીને, એ બહુ અઘરું. સ્વામીને સેવક રહેવું ને એ બહુ અઘરું. ચમર ઢોળાતા હોય એને ચમર કરવું ને એ બહુ અઘરું. દંડવટ બધા એને કરતા હોય એને દંડવટ કરવાના થાય ને એ બહુ અઘરું. હવે એને નમી પડતું હોય એને પોતાને જ્યારે કોકને નમી પડવાનું થાય ને ત્યારે બહુ ભીં પડે. બધાએ જેને ખૂબ માન સન્માન દેતા હોય ને એ માણસે હાવ નિર્માની થઈને કોકના માન સન્માનમાં હાથ જોડીને ઊભું રહી જવાનું થાય, એ ભારે ઘટણ પડે. સમજાણો? જેની પાસે કાંઈ સત્તા ન હોય, કાંઈ સંપત્તિ ન હોય, જેની પાસે કોઈ જગતની આબરૂ કે મોટાઈ ન હોય, એવા માણસો તો જી જી કર્યા કરે. દાસપણું સારી રીતે કરી શકે કેમ? જે એ તો ચારેય કોરથી બિચારા દાસ જ રહ્યા છે, તે દાસ જ પણ કરે તો. પણ બધી કોરથી જેને સ્વામિત્વનું સુખ પ્રાપ્ત હોય એ જ્યારે સેવકાઈ કરે ત્યારે એ વાત બહુ ઊંચી ગણાય. હે થવું અઘરો છે, અને ભગવાનના માર્ગમાં ભૂલા પડ્યા જેવી બાબત આ જ છે. ત્યાં માર્ગે આ બાબતે બહુ લોકો ભૂલા પડ્યા છે, કેટલાય ભૂલા પડ્યા છે, હાલ પડે છે અને ભવિષ્યમાં પડતા રહે. આ જગ્યાએ તે કેવી રીતે? તો જ્યારે જીવ પરમેશ્વરનું ભજન કરે, ભગવાનની આજ્ઞાનું પાલન કરે, પરમેશ્વરને રાજી કર્યાના સાધન કરે અને ભગવાનના ધ્યાન ભજન માનસની પૂજા દ્વારા પરમેશ્વરના સ્વરૂપને ધારીને ભગવાન નજીક થાય, ત્યારે પરમેશ્વરનો સહજ સ્વભાવ અને પ્રતાપ એવો છે કે પરમેશ્વરની જે દુનિયા છે તે આ ભગવાનની નજીક ગયેલા સેવકને આધીન થવા લાગે. જગત પરમેશ્વરની નજીક ગયેલાને પોતાની ઈચ્છાથી અર્પણ થાય છે અને અણઈચ્છું પણ એને ખૂબ મોટું સ્વામિત્વ પ્રાપ્ત થાય છે. હવે હાથ જોડીને ઉભારે તન મન ધન અર્પણ કરે અને કહે જે અમે તમારા, અમને તમારા ગણજો, તમે કહો એમ અમે કરશું, તમે જ અમારો આધાર છો, એમ બહુ જાજી દુનિયા ભગવાનની જે નજીક જાય એને આધીન થાય, વણ ઈચ્છે બધા સેવક થાય, સંપત્તિ આપે અને ખૂબ મોટું માન આપીને સત્તા આપીને ઘણું બધું આ વિશ્વ એને આધીન કરવામાં આવે, એ સ્વામી બને. જેમ જેમ શ્રીહરિનો વધુ વધુ સેવક થાય એમ એમ ભગવાન સિવાયની તમામ બાબતનો વધુ વધુ સ્વામી થાય છે. પછી એવી મુશ્કેલી થાય છે કે સ્વામી રહેવું કે સેવક રહેવું. એક બાજુ આમ નજર કરે ત્યાં સેવકોનો, સ્તુતિ પાઠકોનો, પ્રશંસકોનો, નમ્માવાળાનો, બધું અર્પણ કરી દેવાવાળાનો, પડ્યા બોલ પાળવાવાળાનો પાર ન હોય. અને એક બાજુ આમ દ્રષ્ટિ કરે તો પુરુષોત્તમ નારાયણ બેઠા હોય છે કે બધું જ જેને આધીન હોય છે ને એના ભજનને પ્રતાપે જ આ બધું સત્તા સન્માન સ્વામિત્વ પ્રાપ્ત થયું હોય છે. હવે આ બધું સ્વામિત્વ સ્વીકારવા જીવ જ્યારે તણાઈ જાય ત્યારે શ્રીહરિની સેવકાઈ કરવામાં નબળો પડી જાય, ત્યાં એને ગૌણતા આવી જાય. અને કોઈ વાતે એને આ સમજાય નહીં, પાછું કોઈ વાતે સમજાય નહીં કે હું થોડો દાસપણામાં નબળો થયો છું. ન પકડાય એવો આ સૂક્ષ્મ રોગ છે. અને દરેક હરિનું કે હરિના જનનું દાસપણું નબળું પડે ત્યાં જીવ બહુ નબળો થઈ જાય. અને ભગવાન ને ભગવાનના અનન્ય દાસથી ઘણો દૂર થઈ જાય છે. અને આને ઓળખવું, કળવું, સમજવું એ ઘણું કઠણ પડે છે. અનેકનું સ્વામિત્વ કરતા કરતા શ્રીહરિ અને શ્રીહરિના દાસનું દાસત્વ નબળું થાય ત્યારે એનાથી દૂર જવાય. અને એ વાત ન સમજાય કે મને આ રીતનું અહમ આવી ગયું છે, માન આવી ગયું છે. ભગવાન ને ભગવાનના અનન્ય ભક્તનું દાસત્વ નબળું પડે એને માન કહેવાય, અભિમાન કહેવાય, મદ કહેવાય, અહંકાર કહેવાય. પણ એ બહુ સૂક્ષ્મ બાબત હોવાથી હારા હારા સાધકને, બહુ તીવ્ર મુમુક્ષુને કે મુક્ત દશાને પામેલા હોય, ઘણી બધી આગળ સ્થિતિને પામેલા હોય એવાને પણ, સામર્થ્યવાળાને પણ સ્વતંત્રપણે સમાધિ કરીને ધામમાં જતા હોય, બીજાને ધામ દેખાડતા હોય, ભગવાનના દર્શન કરાવતા હોય ને પોતાને પણ મૂર્તિ દેખાતી હોય, એવાને પણ આ સમજવું ભારે પડી જાય છે. આ ઝીણો રોગ સમજવો ભારે પડી જાય છે, દાસત્વની નબળાઈનો રોગ. અને એ દાસત્વની નબળાઈ એ જ અહંકાર આવ્યો ગણાય. અલ્લયા ખાચરને એમ થયું હતું એ રોગ આવ્યો હતો અને કોઈ વાતે એને સમજાતો નહોતો. ઓલા મંગળયાને એ રોગ આવ્યો હતો વડોદરામાં, ગરુરજીને એકવાર આવ્યો હતો, અર્જુનજીને જરીક આવ્યો હતો, નારદજીને જરીક આવ્યો હતો, ઘણા એને થોડો થોડો ક્યારેક ક્યારેક આવ્યો હોય, પછી ટળી ગયો હોય, કોકનો બહાર પીડ્યો હોય ને કોકનો એમ નામ સમી ગયો હોય, બીજા કોઈ જાણ્યો ન હોય, ઓળખાતું નથી તે મહારાજ જાણે. અને મોટા હોય ને એ જાણે કે આના દાસત્વમાં ફેર પડ્યો છે. પહેલાં જેવો દીન આધીન ને કંગાલ ને ગરીબ રહેતો તો એવો હવે નથી રહેતો, નથી રહી શકતો. કારણ પોતાને અનેકનું જડચિદનું મળેલું સ્વામિત્વ, આ જ કારણ છે. એટલે મહારાજે કીધું આખી પૃથ્વીનું રાજ આવે કે ઇન્દ્રનું રાજ આવે, સત્યલોકનું રાજ આવે તો પણ દીનાધીન કંગાલ જ સંતો ભક્તો આગળ રહે. અને ત્યાગી હોય એનામાં પરમેશ્વર જેવું સામર્થ્ય આવે, આખી દુનિયા હાથ જોડીને ઊભી રહે, બધાએ પોતાનું સર્વસ્વ એને દઈ દે, એને આગીને આ માથે ચડાવે તો પણ જેવો પ્રથમ સત્સંગમાં આવ્યો ત્યારે ગરીબ કંગાલ ને દીનાધીન હતો એવો ને એવો રે, ઈ નથી રહેતું. બહુ જાજા માણસ જેને આધીન થાય, જાજી સંપત્તિ જેને ન્યોછાવર કરી દેવામાં આવે, અર્થાત ટૂંકમાં કહું તો જેને ચિદ અચિદનું જાજુ પ્રભુત્વ પ્રાપ્ત થાય, એ પ્રભુત્વને ચાખ્યા પછી, માણ્યા જાણ્યા પછી, ભગવાનના ગરીબ સનકાદિક જેવા સંતની કે એવા ગરીબ ભલા ભોળા નાના ભક્તોની આમને કિંમત રહેતી નથી, કે જેમના સેવા સમાગમથી જ આને આ બધું ચિદ અચિદનું પ્રભુત્વ પ્રાપ્ત થયું હોય છે. જેને લઈને મોટે મળી હોય છે એને જ ગૌણ માની લેવાય છે. સ્વામિત્વને માણતા માણતા સાચા સ્વામીઓ એને મન ગૌણ થઈ પડે છે, તે ખબર રહેતી નથી. આ માયાનો આવો જ પ્રભાવ છે. માટે આ બધાનું સ્વામિત્વ કરતા કરતા એનું ઝેર ન ચડવા દેવું ને દાસત્વને સારધાર રાખવું એ કામ કપરું છે. તે જો કોઈ રાખી શકતા હોય તો એને નાના સમજવાની કોઈ કાળે ભૂલ કરી લેવી નહીં. એ નાના નથી, એનું અતિ અણમોલ અમૂલ્ય દાસત્વ છે. દાસત્વને સંત ભક્ત પાસે ગરીબ રહેવાપણાને, કંગાલ રહેવાપણાને કોઈએ નાની વાત ન સમજવી, એ નાનપ નથી, એ બહુ મોટી મહાનતા છે. એ જ મહાનતા છે, એ જ ઊંચાઈ છે, એ જ સાચી સમજણ છે, જેને અણસમજો માણસો નાના માની લેશ, સામાન્ય માની લેશ. અને જે સ્વામિત્વ કરતા હોય એને મોટા માની લેશે, એની બડાઈ માને છે, અને સેવકને નાના માને છે. આ અણસમજો અજ્ઞાની માણસોનું કામ છે. બાકી જેને પરમેશ્વર અને પરમેશ્વરની દુનિયા ચિદ અચિદ અને આ વ્યવસ્થા અને ભગવાનનું જેમ છે માધ્યમ સમજાણું હોય એને તો સેવક જ મહાન લાગે, દાસત્વ જ એને અતિ ઉત્તમ બાબત લાગે. અને દાસત્વ પચાવી ચૂક્યા હોય એ એને ઈશ્વર સમાન લાગે. અને જેનામાં દાસત્વ ન આવ્યું હોય અને એ આખા બ્રહ્માંડનો રાજા હોય તો પણ ભગવાનનો જ્ઞાનવાળો માણસ એને હાવ તુચ્છમતી અભિમાની જીવ સમજે. અને પરમેશ્વરનું, પરમેશ્વરના દાસનું જેને દાસત્વ છે, એ હાવ ગરીબ હોય, સામાન્ય હોય, એની પાસે આ લોકની કોઈ સત્તા ન હોય, આબરૂ ન હોય, એવી બુદ્ધિ કે આવડત કે કળા ન હોય, તો પણ એનું મહત્વ ભગવાનના જ્ઞાનવાળાને પારાવાર હોય છે. કેમ જે ભગવાનના જ્ઞાનવાળાને ભગવાનનો ખૂબ મહિમા હોવાથી એના દાસત્વની ગરિમા એના માથામાં ધમધમાટ બેઠેલી હોય, એ જાય જ નહીં કોઈ દી. બાકીનાને બીજું બધું જે છે ભગવાન સિવાયનું એનો પ્રભાવ પડતો હોવાથી એની સત્તાવાળાને બહુ મોટા માની લેવાનું સહજ એના દિલમાં જાણે અજાણે વર્તતું જોઈએ તેલ ધારાવત, એટલે એ બધા ભૂલા પડે એ બહુ સ્વાભાવિક છે. પોતે ભૂલો પડે, ભૂલા પડેલા હોય એમાંય એ ભૂલો પડે. પણ ગમે એટલું શ્રી હરિજી મહારાજ ચિદ અચિદનું પ્રભુત્વ આપે, અનેકવિધ સામર્થ્ય આપે, તો પણ શ્રી હરિજી મહારાજનું દાસત્વ ગૌણ થવાનું તો એક બાજુ રહ્યું, પરંતુ પ્રતિપલ દાસત્વ વધે, નિર્માની પણ વધે, સેવકાય વધે, ગરીબપણું કંગાલપણું દિનાધીનપણું વધે, તો એ પરમેશ્વરે ચિદ ચિદનું આપણને જે કાંઈ પ્રભુત્વ સ્વામિત્વ કે સત્તા આપી છે એ આપણને પચ્યું કહેવાય, સહન થયું કહેવાય, એના આપણે પાત્ર ગણાઈએ. નહીંતર ન પચ્યું કહેવાય, ન સહન થયું કહેવાય, નો એ વાતના આપણે પાત્ર ગણાઈએ અને હરિના જનનું દાસત્વપણું નબળું થાય એટલે હરિહરિજનની નજીક જવાનું હતું એ પાછું વળી એનાથી રિવર્સ થઈ જવાય, દૂર થઈ જવાય અને ભગવાનને ભગવાનના સંતથી દૂર થવાય, ત્યારે પારાવાર દુઃખ ચારેય કોરથી ઘેરો ઘાલે, પછી કોઈ વાતનું સુખ રહે નહીં, ન અંતરમાં સુખ રહે, ન બહાર સુખ રહે, અને જે કાંઈ સ્વામિત્વ એને પ્રાપ્ત થયું હતું પ્રભુત્વ સત્તા એ બધું ધીમે 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 નાશ થવા લાગે. પછી એનું કોઈ માને નહીં, એને કોઈ ગણે નહીં, એની કંઈ આબરૂ ન રહે, એનું કોઈને વજન ન પડે અને હાવ સામાન્ય જેવો જીવ થઈ જાય, રવજી ઉતાર થઈ ગયા તેવું થઈ જાય, શેખ મિયા થઈ ગયા તેવું થઈ જાય. માટે શ્રીહરિના દાસત્વપણામાં ચિદચિદનું પારાવાર સ્વામિત્વ પ્રાપ્ત થાય છે અને સ્વામિત્વ પ્રાપ્ત થયા પછી દાસત્વને ઘસારો આવે છે. આ અતિ સૂક્ષ્મ બાબત છે. તે જેમ જેમ ભગવાન ભજતા ભજતા ભગવાનની નજીક જાય તેમ તેમ આ સૂક્ષ્મ બાબત હૌના જીવનમાં આવે છે. આ પીડિયરમાંથી હવે પસાર થવાનું હોય છે, આ રસ્તેથી હવને જવાનું થાય છે અને જે તે વળાંકને ખાડા જે આવતા હોય ફાટકને જે કાંઈ સ્પીડ બ્રેકર હોય બધું જ આવે, પણ ત્યાં પહોંચીએ ત્યારે આવે, અટાણ ન આવે. અને ત્યારે કોઈ મોટા પુરુષને ભૂમિયા તરીકે સાથે લઈને આ બધી બાબતમાંથી શ્રીપત્તાથી કુનેહપૂર્વક બહાર નીકળવું જોઈએ. અટવાણ્યા વિના, મૂંઝાણ્યા વિના, બંધાણા વિના, ગંધાણા વિના આની હોહર આવી જવું પડે તો ભગવાન શ્રીહરિની પ્રાપ્તિ થાય. નહીંતર આવી બધી બાબતમાં અટવાઈ જવાય, રોકાઈ જવાય, સ્પીડ ધીમી પડી જવાય, કાં મૂંઝાઈ જવાય, કાં પાછા પડી જવાય ને ઘણી બધી તકલીફો થાય. પણ કોક જાણકાર માણસનો સાથ લઈ આ બધી મૂંઝવણીઓમાંથી જો નીકળી જઈએ, અટવામણીમાંથી નીકળી જઈએ તો ભગવાન પુરુષોત્તમની પ્રાપ્તિ થાય. નહીંતર પુરુષોત્તમને પ્રાપ્ત કરતાં કરતાં એની કૃપાથી એના જ ચિદચિદ્વને પ્રાપ્ત કરી સેવક રહેવાને બદલે ચિદચિદના સ્વામી થઈને બેસી જઈએ અને ભગવાનની બહુ પાછી મોટી કૃપા માનીએ અને એમાં જ રચ્યા પચ્યા રહીએ અને પ્રભુ ભજતા રહીએ અને આ બધું સ્વામિત્વ કરતા રહીએ અને સ્વામીને સેવક, સ્વામીને સેવક આ રીતે ઘણું બધું હાલ્યા કરે, એ વાંધો નથી. ભગવાનની ભક્તિનું સેવકપાઈનું ફળ છે સ્વામિત્વ ભોગવવાનું. પણ ભગવાનનું જે જેવું જોઈએ એવું સામીપ્ય, સેવકત્વ, દાસત્વ એને અખંડ માણી શકાતું નથી. કે જે મહામુક્તો, જેને અનાદિમુક્તો કહીએ છીએ, તે જે માણે છે એ આને ન મળે. મોટો ઘણો થાય પણ ઇન્દ્ર જેવો, બ્રહ્મા જેવો, વૈરાટ જેવો, પ્રધાન પુરુષ જેવો આવો મોટો થાય, પણ ભગવાનની સદાય સેવામાં રહે કે ભગવાનના સ્વરૂપમાં અતિ સ્નેહથી રાધાને લક્ષ્મી જેમ તણાઈને એક થઈને મહા અનાદિ મુક્તની જેમ અખંડ સુખ ભોગવવું એવું એનાથી ન થાય. ઊણો રે, જે કાંઈ પ્રાપ્ત થયું તે બધું ભગવાનની ઉપાસનાને બળે જ થયું છે, પણ સમજવું ઘટે એમ ન સમજાણું એવો સત્સંગ ઝીણો નો કરાણો નો એવા કોઈ ભૌમિયા ગુરુ મળ્યા, પરિણામે કાચો રહ્યો. કાં તો એવો સત્સંગ ને એવા ગુરુને એવી વાતને એવું બધું જ મળ્યું હતું, છતાં પણ પોતાની શ્રદ્ધા તીવ્ર નહીં હોવાને કારણે પોતે ગૌણ રહ્યો, નિમ્ન કક્ષાએ રહ્યો. જેવો આત્યંતિક મોક્ષ કરવો જોઈએ એવો પોતે પોતાનો ન કરાડો, આવું પણ બને. ઘણા જન્મથી જીવ પોતાના આત્યંતિક કલ્યાણને માટે મથે છે, તો પણ હજી દેહાભિમાન અને આ પિંડ સંબંધી જે કોઈ વસ્તુ છે એનું મારાપણાનું અભિમાન કહેતા અહમ અને મમત્વ જીવ ટાળી શક્યો નથી. એટલે એ જ જગ્યાએ પુરુષોત્તમને રાખવાના હતા, પણ જગ્યા ખાલી થઈ કરી શક્યો નથી. એટલે એની વૃત્તિઓ પરમેશ્વરના સ્વરૂપમાં સમગ્રપણે રહેતી નથી. કેમ જે એટલા ભગવાનના મહાત્મ્ય જ્ઞાનને તે નહીં પામેલો હોવાથી જોઈએ એવું ભગવાનના સ્વરૂપમાં હેત નથી થતું, તેને કારણે એ આત્માની બધી જ વૃત્તિઓ સહજ સ્વભાવે ભગવાન પુરુષોત્તમના સ્વરૂપમાં રહેતી નથી, ટકતી નથી. પિંડ બ્રહ્માંડમાં વહી આવે છે, ભાગ્ય છે, વૃત્તિ છે, એ જ્ઞાન છે, આત્માનો એ ભાગ છે. એ ભગવાનમાં લાગવી જોઈએ એને બદલે પિંડ બ્રહ્માંડમાં લાગે ત્યારે એને પિંડ બ્રહ્માંડ પ્રાપ્ત થાય, એનું જ્ઞાન અનુભવાય, એનું સુખ અનુભવાય, અને ભગવાનનો અનુભવાય. ભગવાનમાં વૃત્તિઓ લાગે તો ભગવાનનું દર્શન થાય, ભગવાનનું સુખ પ્રાપ્ત થાય, ભગવાનની પ્રાપ્તિ થાય, ભગવાનને પામો કહેવાય, ભગવાન દેખાય અનુભવાય. ત્યાં વૃત્તિઓ લાગે તો થાય, નહીતર કેવી રીતે થાય? વૃત્તિઓ દેહમાન બ્રહ્માંડમાં રહે, વૃત્તિ એ જ્ઞાન છે. દેહમાન બ્રહ્માંડમાં રહે તો દેહ પ્રકાશે, બ્રહ્માંડ પ્રકાશે, એનું જ્ઞાન થાય ને એનું સુખ થાય કે દુઃખ થાય જે હોય એ થાય. અને ભગવાનમાં જો જીવની વૃત્તિ રહે તો વૃત્તિ એ જ્ઞાન છે, તો એને ભગવાનનું જ્ઞાન થાય, ભગવાનનું સુખ પ્રાપ્ત થાય, ભગવાનનો આનંદ થાય, ભગવાન દેખાય, ભગવાન પમાય. માટે આખો આધાર વૃત્તિ ઉપર છે. વૃત્તિનો વ્યય ક્યાં અને કેવો કરીએ છીએ એના ઉપર કેવા બનશું ને ક્યાં જાશું એનું નક્કી થાય. મનુષ્ય તન પામીને, આવો સત્સંગ પામીને આપણે આપણને પરમેશ્વરે એને મેળવવા માટે આપેલી વૃત્તિરૂપી સાધનનો આપણે શું શું ઉપયોગ કરીએ છીએ, કેવો એનો વ્યય કરીએ છીએ, ક્યાં એને ખર્ચીએ છીએ, ક્યાં રાખીએ છીએ, એના ઉપર આપણે ભવિષ્યમાં કેવા બનશું એનો આધાર છે. ભગવાન મેળવવા માટે વૃત્તિનો બહુ મોટો હિસ્સો છે. એટલે જ બધા શાસ્ત્રમાં, બધા ગ્રંથમાં ભગવાનના સ્વરૂપમાં જ વૃત્તિ રાખો એવો ખૂબ વજન છે. જે આ વાત સમજતા નથી અને કોઈ પણ બાબતે મારાથી વૃત્તિ રહે નહીં એ તો નનસંતોનું કામ, એ તો મોટા ભક્તનું કામ, અખંડ વૃત્તિ રાખવી આપણું કામ નહીં, એવું તેવું ગમે તે બાનું કાઢીને પણ વૃત્તિ નહીં રાખવાની બાબતમાં જ પોતાને ડાયોને વિવેકી સમજતો હોય આ માણસને બહુ મોટી ભૂલ થાય છે. વૃત્તિનો ખોટો વ્યય કરવો નહીં, વૃત્તિને પિંડ બ્રહ્માંડમાં અહમમત્વ રૂપે રાખીને બગાડવી નહીં, વૃત્તિને માત્ર ને માત્ર ભગવાનની દિવ્ય મૂર્તિમાં સતત લગાડવી, એને ધ્યાન કહેવાય, એને ભગવાનનું સ્મરણ કહેવાય, એને ભગવાન સંભાળ્યા કહેવાય, એને ભગવાનમાં વૃત્તિ રાખી કહેવાય, અને એ જ કલ્યાણનો માર્ગ કહેવાય, એ જ મોક્ષને રસ્તે હાલ્યા કહેવાય. આવી વાત જેમ છે એમ સમજાય નહીં અને મનમાં એમ રે કે હું કલ્યાણને માર્ગે હાલ્યો જાઉં છું, પણ ભાઈ કલ્યાણનો માર્ગ તો ભગવાન સાંભળે એ છે, ભગવાન ભૂલાય એને કાંઈ કલ્યાણનો માર્ગ ન કહેવાય. આપણે આપણી તમામ ઇન્દ્રિય અંતકરણની વૃત્તિઓને ક્યાં વાપરીએ છીએ, ક્યાં ખર્ચીએ છીએ, ભગવાનમાં એને રાખીએ છીએ, ભગવાન સંભાળવામાં એનો ખર્ચ કરીએ છીએ, વાપરીએ છીએ, કે પિંડ બ્રહ્માંડને સંભાળવામાં એને બગાડીએ છીએ, એ આપણે જ પોતાએ જ વિચારવું જોઈએ. માટે આજની આ દાસત્વની વાત અને વૃત્તિના વ્યયની વાત ખરેખરા ભગવાનને પામમાં નીકળેલા, પામમાં મત્તા, પામમાંની ખરેખરી ભૂખવાળા ભક્તોને માટે ખરેખરી અનુપમ ઔષધ જેવી, અમૃત જેવી વાત છે. જેટલી ગ્રહણ થાય, જેટલી સમજાય, જેટલો આનો અમલ થાય, એટલું ભગવાનની ભૂખવાળાને માટે સારું કહેવાય. રાજા રાજા હોવા છતાં સમર ઢોળવા બેઠો, સેવકાઈ કરી એના ઉપર વાત થયા. કારણ કે સ્વામીપણું ને સેવકપણું ભેગા રાખવાનું કામ ભારે કઠણ છે. બકરીને વાઘ ભેગા ન રે, નોળિયોને સર્પ ભેગા ન રે, એમ આ બે ભેગા ન રે એવા છે. આ આવે તો ઓલું જાય ને ઓલું આવે તો ઓલું જાય. સ્વામિત્વ ને સેવકત્વ આ તો ત્યારે જ શક્ય છે કે બે વસ્તુ જેને સમજાય નહીં, અર્થાત કે પોતે કદી પોતાને કોઈ નો સ્વામી સમજી શકે નહીં. જ્ઞાન ના બળે પોતાને હર હંમેશ, હર પળ, રાત્રિ દિવસ, હર હાલમાં શ્રીહરિનો પરમ સેવક જ માને, અને કોઈ પણ પરમેશ્વરની વસ્તુનો પોતે ભૂલમાંય ઊંઘમાંય સ્વામી પોતાને ન માને, તો જે ખરેખર વસ્તુ વાસ્તવિક છે તે દાસત્વ એની પાસે રહે. અને સ્વામિત્વ તો ભગવાન પાસે જ છે. ભગવાનનું સ્વામિત્વ જીવે કદી કરવું નહીં, લેવું નહીં, રાખવું નહીં. કેમ? જે એ ખોટું છે. ખોટું હોય એનો વર્ષે, બે વર્ષે, લાખ વર્ષે નાશ થાય. સાચું હોય એનો કોઈ કાળે નાશ ન થાય. આત્મા જે કાંઈ પિંડ બ્રહ્માંડનું ચિદ અચિદનું સ્વામિત્વ કરે છે તે ખરેખર ખોટું છે. એટલે આજ નહીં, કાલ નહીં, ગમે તે દી તે ખોટું છે, તે જશે. અને આત્મા જો ભગવાનનું સેવકપણું કરે, દાસત્વ કરે, તો એ સાચું છે. અને એ યુગો જશે તો પણ નહીં જાય. કેમ? જે સાચું હોય કોઈ દી નાશ પામે નહીં. પણ ખોટું પિંડ બ્રહ્માંડનું ચિદ અચિદનું સ્વામિત્વ કરતા જીવ સાચું પોતાનું જે દાસત્વ છે એને ખોઈ બેસે છે. પરિણામે દાસત્વ તો જાય જ છે, પછી સ્વામિત્વ પણ રહેતું નથી, એ જાય છે. એટલે જીવ હાવ નવરો ધૂપ થઈ જાય છે. ધોબીનો કૂતરો જેમ વાટનો હોય નહીં, ઘાટનો હોય નહીં, એમ થઈ જાય છે. અને આવું તો કેટલાય ભક્તને, સંતને, સાધકને, મુમુક્ષુને આગળ જતા મુક્ત કક્ષાએ પહોંચી જવા આવેલાને પણ થઈ પડ્યું છે. ઉલમાં સુલમાં ગયું. માટે આ માર્ગે આવું બધું હોય છે. તે જો સાવધાની ન રહે, ધ્યાન ન રહે, તો ઠેઠ ભગવાનને પામી જવા આવેલા હોય એ વર્ષો નહીં, જન્મોના જન્મોના યુગોના યુગ પાછળ રહી જાય. અને જે જન્મોના જન્મને યુગોના યુગ પાછળ હોય એ ધડાકામાં આગળ નીકળી જાય ને ભગવાનને પામી જાય. એટલે મોર હોય વાહેરી જાય, વાહેર હોય મોર વ્યા જાય, તે હવ દેખાય એમ થાય. હે કે આને આજ ભગવાન મળવાના હતા, એ જન્મો પછી મળશે, અને આને જન્મો પછી મળવાના હતા એને આજ મળી ગયા. કારણ સેવકત્વ કર્યું એણે, દાસત્વ પકડી લીધું, એમાં એનું કામ સ્પીડમાં થઈ ગયું. બોલ્યા, કેમ જન્મો મોડા થઈ ગયા? તો કે એને પિંડ બ્રહ્માંડને ચિદ અચિદનું સ્વામિત્વ મળતા એનો સ્વાદ લાગી ગયો, અને શ્રીહરિનું, શ્રીહરિના એવા ઉત્તમ ભક્તનું દાસત્વ નબળું થઈ ગયું. માટે જન્મોને યુગો કલ્યાણ આઘું યોગ્યું એમ થયું. એ ન ખબર રહે એવી વાત છે. આ બહુને ખબર નથી રહી. આપણું કાંઈ નક્કી નથી, ખબર રહે કેમ, ને લગભગ તો નો જ રહે, અઘરું બહુ છે. વાત સમજવી, વિચારવી કે કહેવી કે બોલવી કે સાંભળવી એ પણ અઘરું છે. તો પછી આની પરીક્ષા આપીને આમાંથી સેવકના સેવકને, દાસને, ગરીબને કંગાલ જ રહેતા રહેતા કોઈ પણ પ્રકારની મોટાઈ માન અહમ નહીં આવવા દેતા આમાંથી નીકળી જવું એ ભગવાનને પામ્યા જેટલું જ ઉત્તમ છે. નીકળી જઈએ તો જ ભગવાનને પામીએ એવી આ વાત છે. આ ભગવાનની બહુ મોટી કસોટી છે અને ભગવાન પોતાના બધા જ દાસની આ કસોટી લે જ છે. અને કોઈ જગ્યાએ જીવ જ્યારે કોઈ પણ ચિદચિદનું પિંડ બ્રહ્માંડનું સ્વામિત્વ ન કરે ને છોડી દે, આપે તો પણ છોડી દે, ત્યારે ભગવાન શ્રીહરિ એને દયા કરીને પોતાની મૂર્તિમાં જોડી દે, મહાસુખ્યો કરી મૂકે કેવો પોતાના જેવો, અખંડ પોતાનું દર્શન આપે, અખંડ પોતાનું દાસત્વ આપે, અખંડ પોતાની સેવા આપે, અખંડ પોતાનું સુખ આપે. પણ ભગવાનને પકડે તો ભગવાનનું પકડી લેશે જીવ અને ભગવાન છૂટી જાય છે. જીવને ભગવાન પકડવાની ટેવ ઓછી છે, ભગવાનનું જે કાંઈ છે ને એને પકડી લેવાની ટેવ બહુ છે. જીવથી ભગવાન એટલા માટે નથી પકડાતા કે ત્યાં એને શ્રીહરી પકડવામાં દાસ થવું પડે છે, સેવક થવું પડે છે, ગરીબ અને કંગાલ દિનાધીન થવું પડે છે. અને ચિદ અચિદ બ્રહ્માંડને, આ બ્રહ્માંડને પકડવામાં એને સ્વામિત્વ રહેવાય છે. કેમ જે પિંડ બ્રહ્માંડ ચિદ અચિદ તો આ પરમેશ્વરને ભજીને બળિયો થયો હોવાથી એને આધીન વર્તે છે અને આ એને આધીન થોડા ઘણા કરી શકે છે. પણ ભગવાનને તો એ કદી આધીન કરી શકતો નથી ને, ભગવાન એને આધીન કદી વર્તે નહીં. આને તો ભગવાન ભોગવવા હોય તો હાવ દાસ જ, આધીન જ, ગરીબ અને કંગાલ જ ભગવાન આગળ રહેવું જ પડે, ત્યારે એ એને બહુ ભીં પડે છે અહમ મેલતા. એટલે ભગવાન નથી પકડાતા ને ભગવાનનું પકડાઈ જાય છે. કેમ જે ભગવાનનું પકડી લેવામાં અહમનું પોષણ ટકે છે અને ભગવાનને પકડવામાં અહમ બિલકુલ નાશ કરવું પડે છે. અને એ ફીણવાળી દેવું અઘરું છે. એ અહમનો ગઢ તોડવો ને એ બહુ અઘરું છે. અહમની વજ્રની દિવાલ તોડવી એ બહુ અઘરું છે. અને એ દિવાલ તોડ્યા વગર ભગવાનને ભેટી શકાતું નથી. કેમ જે જીવ અને પરમાત્માની વચ્ચે વજ્રની અહમની દિવાલ છે, વજ્રનો મોટો કોટ છે. એ અભિમાન, એ માન, એ સ્વતંત્ર મતિ, એ બહુ મોટું જબરજસ્ત આવરણ છે. કેમ કરશું? આ રાજાએ ચમર ઢોળ્યું, સ્વામી હોવા છતાં સેવક રહ્યા. સહજાનંદ સ્વામી મહારાજની જય.